તારીખ 25/1/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 812 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 475
સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષણ ગાથા 470-76 ઉપરના પ્રવચનમાંથી બે ગુણ થયા છે. 811 એક બોલે એના ઉપરનો છે, 12-13 પણ એના ઉપરના છે, 10-11 બે થયા. જેટલા ઉપદ્રવ જગતમાં ઉપદ્રવના કારણો છે તેટલા રૌદ્ર ધ્યાન યુક્ત પુરુષથી બને છે. જગતમાં વ્યાપક પ્રમાણમાં હિંસા થાય, વ્યાપક પ્રમાણમાં અનેક પ્રકારના ઉપદ્રવો થાય કે જેથી મનુષ્યને તિરિંચ પ્રાણીને આકુલતા થાય, દુઃખ થાય, પ્રાણઘાત થાય, એને ઉપદ્રવ કહે છે. જેમ કે જંગલમાં કોઈ આગ લગાવે, એવું બને છે કે સામાન્ય તીખળ કરતા ઘાસ સળગાવે છે, માઇલો સુધી ઘાસ હોય, થોડું સુકાઈ ગયેલું હોય એટલે સળગે, પણ બધું તો સુકાઈ ગયેલું હોય નહીં, થોડું લીલું પણ હોય, થોડું સુકાયેલું પણ હોય, કાંઈ ગુસ્સો ન દેખાય, પરિણામમાં આકરા પરિણામનો દેખાવ ન થાય, પણ એને એમ થાય કે લાવ ને જરા અહીંયા દિવસ લોકોને સળગાવી જોઈએ, ક્યાં સુધી સળગે છે. એ રૌદ્ર ધ્યાનના પરિણામ છે, એને ખુશી થાય છે જોઈને. અનેક જીવોની હિંસા થાય છે કે ઘાસની નીચે નાના મોટા જીવડા બીજા પણ હાલતા ચાલતા, ઘાસ તો એકેન્દ્રી છે, પણ બીજા બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી સુધીના જીવો, ચૌરેન્દ્રી સુધીના જીવો, કોઈ કોઈ તો પંચેન્દ્રી જીવો પણ હોય. એ રીતે તિર્યંચ પ્રાણીઓને કે મનુષ્ય જીવોને પ્રતિકૂળતા થાય, દુઃખ થાય, પ્રાણઘાત થાય, એવા ઉપદ્રવના કારણોરૂપ જે પરિણામ છે, જેના નિમિત્તે ઉપદ્રવ થાય, પરિણામ તો પરિણામ છે, બાહ્ય ક્રિયા તે જળની ક્રિયા તે જળની ક્રિયા છે, પણ એ પરિણામ છે એ રૌદ્ર ધ્યાનરૂપ છે. કદાચ ન પણ થાય હિંસા, તો પણ એ પરિણામ રૌદ્ર ધ્યાનરૂપ છે. જેમ કે એક માણસ એટમ બોમ્બ બનાવે છે, રોકેટ બનાવે છે, મિસાઇલ બનાવે છે, ભલે એનો ઉપયોગ ન થાય, પણ એણે એમ વિચાર્યું છે કે આને ફોડવામાં આવે, આનો ઉપયોગ કરવામાં આવે તો ગમે એટલા માણસોનો નાશ કરી શકાશે, આટલા ક્ષેત્રફળમાં કોઈ પણ જીવતું નહીં રહી શકે, પછી મનુષ્ય હોય કે તિર્યંચ હોય, ભલે એનો ઉપયોગ ન થાય, બહારમાં એ ક્રિયા ન ભજે, એ જીવે ત્યાં સુધી ન ભજે, વર્ષો સુધી કદાચ કાયમ માટે ન બને, તો પણ એના પરિણામ છે એ રૌદ્ર ધ્યાનરૂપ છે. ક્રિયા થાય તો જ રૌદ્ર ધ્યાન છે એવું નથી, ક્રિયા થાય તો પણ રૌદ્ર ધ્યાન છે, અને ન થાય તો પણ એ રૌદ્ર ધ્યાનના પરિણામ છે. રૌદ્ર ધ્યાનના પરિણામનું ફળ નરક છે, નારકીમાં જાય છે. આર્ત ધ્યાનના પરિણામનું ફળ તિર્યંચ ગતિ છે, અને રૌદ્ર ધ્યાનના પરિણામનું ફળ નરક ગતિ છે. અહીંયા કહે છે કે જેટલા કોઈ જગતમાં ઉપદ્રવના કારણો છે તેટલા રૌદ્ર ધ્યાનયુક્ત પુરુષથી બને છે. તે આત્માને રૌદ્ર ધ્યાનયુક્ત પણ થયું. છાપા વાંચે આ આ દેશમાં ચડાઈ કરી, ફલાણાએ પાકિસ્તાન આપણા ઉપર ચડાઈ કરવાની તૈયારી કરે છે, એના ઉપર તો બોમ્બ નાખી દેવો જોઈએ, આમ વિચાર કરે, અમથો અમથો આપણા ઉપર હુમલો કરે, પહેલાં તો એના ઉપર આમ કરી નાખવું જોઈએ, એમ ન લાગે કે બહુ ગુસ્સો છે. વિચાર છાપો આપતા વાતના વિચાર આવે એમાં કોને ખબર પડે એનો ગુસ્સો કેટલો છે. પછી ધર્મની અંદર પણ રૌદ્ર ધ્યાન થાય છે, આ ધર્મીઓ આવા છે, આ વિધર્મીઓ આવા છે, ફલાણું આમ છે, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ફલાણું મંદિર તોડી નાખવા જોઈએ, ફલાણું કરી નાખવું જોઈએ, આગ લગાડી દેવી જોઈએ, એ બધા રૌદ્ર ધ્યાનના પરિણામ છે. એનાથી નરક ગતિનો બંધ પડે છે. લૌકિકમાં અને ધર્મના ક્ષેત્રમાં કોઈ મોટા ઉપદ્રવના કારણ થાય એવા પરિણામ તે રૌદ્ર ધ્યાનયુક્ત પરિપુરુષથી બને છે, અને એ અશુભ પરિણામ છે, એ પાપના પરિણામ છે, એની અંદર શુભ ભાવ હોતો નથી. આર્ત ધ્યાનમાં શુભ ભાવ અને અશુભ ભાવ બંને છે. જે આર્ત ધ્યાન અશુભ પ્રકૃતિવાળું છે એ તિરિંચ ગતિમાં લઈ જાય છે. જે આર્ત ધ્યાનમાં કષાયની મંદતાના પરિણામ છે એમાં મનુષ્ય ગતિ પણ મિથ્યા દ્રષ્ટિ હોય તો મળે, અને દેવ ગતિ પણ મળે શુભનો રસ વિશેષ હોય તો. પ્રશસ્ત કષાયમાં દેવ ગતિ પણ છે અને મનુષ્ય ગતિ પણ છે. સમ્યક દ્રષ્ટિને રસ ઘણો છે શુભનો. બીજા પણ અનેક મિથ્યા દ્રષ્ટિઓ આ પ્રકારના હોય છે કે જેને શુભનો રસ ઘણો પડે તો દેવ ગતિમાં જાય છે, નહીંતર મનુષ્ય ગતિમાં જાય છે. પણ અશુભ વધે તો તિરિંચમાં જાય, ને ઘણું અશુભ વધે તો નારકીમાં જાય. જે જીવ પાપ કરી ઉલટો હર્ષ માને, સુખ માને, તેને તો ધર્મોપદેશ પણ લાગતો નથી. જે વિતરાગ અકષાય સ્વરૂપ ધર્મનો પ્રકાર છે એ રૌદ્ર ધ્યાનયુક્ત પુરુષને એની બિલકુલ અસર ન થાય. અથવા જીવ અશુભ પરિણામ પલટે નહીં અને શુભ પરિણામમાં ન આવે તો અશુભ પરિણામમાં પણ ધર્મોપદેશની અસર ન થાય. રૌદ્ર ધ્યાનમાં તો અશુભ છે પણ અશુભમાં ઉભો રહે, અશુભ ઉપયોગમાં ઉભો રહે તો એને ધર્મ ધર્મોપદેશ અને ધર્મ પરિણામનો અવસર એને નથી. એ પ્રકાર છે. કોઈ પણ જીવ ધર્મમાં આવે ત્યારે અશુભમાંથી પલટી શુભમાં આવે, અને શુભમાંથી પલટી અને શુદ્ધતામાં વિતરાગતામાં આવે, એવો જ ક્રમ છે. કદી કોઈ જીવને એવું ન બને કે સીધો અશુભમાંથી શુદ્ધતામાં પલટો મારીને પ્રણમી જાય, એવું કદી બનતો નથી. અહીંયા તો પ્રકરણ રૌદ્ર ધ્યાનનું છે, એટલે પાપ કરી અને ઉલટો હર્ષ માને. એ રૌદ્ર ધ્યાનવાળો જીવ પાપ કરતો જાય છે, ખુશી થતો જાય છે, આનંદ માનતો જાય છે, હર્ષ થાય છે એને, એ હર્ષમાં એને ઠીક પડે છે, એટલે સુખ માને છે, હર્ષ પણ માને છે, એમાં ઠીકપણું પણ માને છે. તેને વિતરાગી ધર્મનો ઉપદેશ એને લાગતો નથી, એને અવસર નથી કે ધર્મની વિષયમાં કાંઈ અસર પહોંચે, એ કાળમાં એવી સ્થિતિ રહેતી નથી. ભલે શુભભાવને હે કયા છે, તેથી ભૂલથી પણ કોઈ અશુભની ઉપાદેયતામાં ન આવી જાય, એના માટે તો બહુ સ્પષ્ટ વાત લખી કે ધર્મોપદેશ પણ તને નહીં લાગે, ઉપદેશની અસર કંઈક આવવી જોઈએ, એ પણ તને અશુભના કાળમાં તો નહીં થાય. આમ છે. સામાન્ય રીતે વિચારીએ, આપણે એક કલાક સ્વાધ્યાયનો પ્રસંગ હોય છે, તો એ એક કલાકમાં અશુભ પરિણામ આવે તો બહુ તકલીફ વાળી વાત છે. એટલે પરિણામ દુકાને ન ચાલ્યા જવા જોઈએ અને પરિણામ ઘરે ન ચાલ્યા જવા જોઈએ, કે બીજે ક્યાંય ઉદયમાં કાંઈ હખડખડ થઈ હોય ત્યાં પરિણામ ન ચાલ્યા જવા જોઈએ. એટલું વિચારીને સ્વાધ્યાય કરવા યોગ્ય છે કે આ એક મારા આત્માનો અને પરમાત્માનો અત્યારે વિચાર કરવા હું બેઠો છું, અને એ વિચાર જ્યાં અહીંયા ઉદયમાં એનો પ્રસંગ છે ત્યારે તો એથી અધિક પણ હું ક્યાંય આપીને વિચારને બીજે લઈ જવો, એ તો આ પ્રસંગનો અનાદર કરવા જેવો છે. પરમાત્માને વિચારવાનો પ્રસંગનો જ અનાદર કરવા જેવો છે, પછી આગળ તો વાત કોઈ ચાલવાની નથી. એટલે કિંમત એની આવીને, મહિમા આવીને, એનું મૂલ્ય સમજાય તો કંઈક સ્વાધ્યાય પણ સરખી રીતે થાય, નહીતર ઉડાઉડ પરિણામ હોય ક્યાંય ના ક્યાંય, તો સ્વાધ્યાયમાં ચિત્ત લાગે નહીં, ને ચિત્ત લાગે નહીં તો ધર્મોપદેશનો અવસર રહેતો નથી. આ પરિસ્થિતિ ઉભી છે. આપણે પ્રાર્થના કરીએ છીએ ને, સ્વાધ્યાય કરતા પહેલા પ્રાર્થના કરીએ છીએ, એની પાછળ પણ હેતુ છે કે બહારથી બીજા ઉદયમાંથી ફરીને અહીંયા આવીએ છીએ, પરિણામ ઉડાઉડ થતા હોય છે, 5 મિનિટ પહેલા પરિણામ શાંત થાય એટલે પ્રાર્થનાનો કાર્યક્રમ છે. એ પહેલા દર્શન છે, પ્રાર્થના છે, એવું બધું થાય પછી સ્વાધ્યાય શરૂ થાય. એટલે જેમ ગાડી એક સ્ટેશન મૂકી દે એમ એને સ્ટેશન છોડી દેવું જોઈએ કે હવે આ નવું ગામ આવ્યું, નવું સ્ટેશન આવ્યું, અહીંયા હવે બીજી વાત હોવી જોઈએ. પ્રાર્થનામાં તો પ્રાર્થનાના ભાવ જ વિચારવા જોઈએ. બોલો કાંઈક અને ઉપયોગ ક્યાંય જાય પાછો એ શું કામ લાગે? પ્રાર્થના પણ આપણી તત્વજ્ઞાનયુક્ત છે બધી. શું તત્વજ્ઞાનયુક્ત પ્રાર્થનાની અંદર જે તત્વજ્ઞાન ભર્યું છે એમાં ઉપયોગ ચાલવો જોઈએ. બોલીએ કાંઈ ને ભાવ પાછા ક્યાંક જાય તો એ તો એક જે મશીનને ચાંપ દાબીને મશીન કામ કરે એના જેવું કામ થઈ ગયું વાણીનું, એની સાથે પોતાનો ભાવ ભરતો નથી. અનુભવ પ્રકાશમાં તો એ વિષય લીધો છે કે જે દ્રવશ્રુત છે, શબ્દ છે એ દ્રવશ્રુત છે, એ દ્રવશ્રુત કારણ છે અને ભાવશ્રુત એનું કાર્ય છે. અથવા શબ્દ એ કારણ છે અને એ શબ્દનો જે શબ્દ છે વાચક છે, એ વાચકનું જે વાચ છે એ સિદ્ધું જ્ઞાનમાં પ્રત્યક્ષ થવું એ એનું કાર્ય છે. આમ લીધો છે, શબ્દો બીજા વાપરા છે પણ એનો અર્થ આવો છે. એ રીતે શબ્દ અને ભાવને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવો જોઈએ, થવો જોઈએ. કહે છે કે જે પાપ કરીને ઉલટો હર્ષ માને છે, સુખ માને છે, એવા તીવ્ર અશુભના કાળમાં પરિણામમાં જે પરિણમે છે એને તો ધર્મનો ઉપદેશ કાંઈ અસર કરી શકે નહીં. એ પરિણામ ઉપર ધર્મના ઉપદેશની અસર આવતી નથી. અહીંયા રૌદ્ર ધ્યાનનું પ્રકરણ છે પણ આવો જ એક પ્રકાર દર્શન મોહ સંબંધિત છે. દર્શન મોહની પ્રકૃતિ એ અશુભ પ્રકૃતિ છે. આમ તો એ પણ અશુભ પ્રકૃતિ છે, એ કોઈ શુભ પ્રકૃતિ નથી. પ્રકૃતિમાં 2 વિભાગ છે, શુભ પ્રકૃતિ ને અશુભ પ્રકૃતિ. નામ પ્રમાણ શુભ અશુભ, ગોત્રમાં શુભ અશુભ, નીચ ગોત્ર ઉચ્ચ ગોત્ર જે થાય છે. દર્શન મોહની જે પ્રકૃતિ છે એ અશુભ પ્રકૃતિ છે, અને જે જીવ તીવ્ર દર્શન મોહ નિયમ આવર્તે છે તેને 12માં પુણ્યોદય ઉપદેશનો પ્રસંગ હોય તો પણ એને ઉપદેશ લાગતો નથી, એને ઉપદેશ ચડતો નથી. બોધ એને ચડતો નથી, એને જ્ઞાન ચડતું નથી. એનું કારણ શું? કે બહારમાં ઉપયોગ શુભ દેખાય, થોડો બીજો એક ઝીણવટથી સૂક્ષ્મતાથી વિચાર કરીએ છીએ, ઉપદેશ લાગતો નથી, એ વાત ચાલે છે. તો ઉપદેશ ક્યાં ક્યાં લાગતો નથી? તો તીવ્ર પાપમાં પરિણામ હોય, રૌદ્ર ધ્યાનમાં પરિણામ હોય ત્યારે ઉપયોગ ન લાગે, એ સમજાય એવો વિષય છે. કે તીવ્ર કષાયમાં જીવ છે, કેવી રીતે એને ઉપદેશ ચડે? પણ કષાય મંદ હોય ત્યારે સામાન્ય રીતે ઉપદેશ ચડે એવો પ્રસંગ છે. પણ છતાં કષાય મંદ હોય, ઘણા કાળ કષાય મંદ રહે ને ઉપદેશ ન ચડે એવું પણ જોવામાં આવે છે, તો ત્યાં શું કારણ છે? કે ત્યાં એ કારણ છે કે ત્યાં દર્શન મોહ તીવ્ર છે, એ અશુભની પ્રકૃતિ છે, એ શુભ પ્રકૃતિ નથી. જ્યાં દર્શન મોહની તીવ્રતા હોય ને ઉપયોગમાં શુભ ઉપયોગ હોય તો પણ ત્યાં ઉપદેશ ન લાગે. શ્રીમદજી એ વિશે ચોખ્ખો કર્યો છે ઉપદેશ જગ્યાએ, કે જે જીવ દર્શન મોહ રૂપી ગોદડું ઓઢીને સૂતો છે એને સ્ત્રી ગુરુની ઉપદેશ રૂપી લાકડી વાગતી નથી. ઉપદેશની લાકડી તો ગુરુ મારે છે, પણ એવું ગોદડું ઓઢીને સૂતો છે કે એને કઈ લાકડી વાગતી નથી. અને જેનો દર્શન મોહ મંદ થયો છે એને ઓઢું ઓઢ્યું તો છે, પણ એને ધોતિયા જેવું મલમલ જેવું પાતળું કપડું ઓઢ્યું છે, એને સ્ત્રી ગુરુના ઉપદેશની લાકડી વાગે છે, એને અસર થાય છે. એમ બે ભેદ પાડી દીધા છે, દર્શન મોહના સંબંધમાં છે. નહીતર એટલું જ અહીંયા લઈએ કે તીવ્ર કષાયના કાળમાં ધર્મોપદેશ નથી લાગતો, માટે અમે અવારનવાર મંદ કષાયના કાર્યો કરીએ છીએ, કષાયની મંદતામાં પરણમીએ છીએ, શુભોપયોગ રૂપમાં પરણમીએ છીએ, શુભ કાર્યોમાં જોડાઈએ છીએ, માટે અમને તો ઉપદેશ લાગવાનો પ્રસંગ છે કે નહીં? કે હજી એક બીજો ભેદ છે અંદરમાં, અને એ એવો છે કે દર્શનમાં તીવ્ર હોય તો પણ ઉપદેશ લાગે નહીં, કેમ કે એ પણ અશુભની જ પ્રકૃતિ છે. નગ્ન દિગંબર થઈને જંગલમાં રહીને પંચ મહાવ્રત 28 મૂળગુણ નિરતિ ચાર પાડે છે, 6-6 મહિનાના ઉપવાસ કરે, એટલો તો તપાચાર એનો હોય, 6-6 મહિનાના ઉપવાસ કરે, બજુ નથી આજતું લોકોનું, એવા શરીર હોય છે, એવા ઉપવાસ કરે અને એટલું શાસ્ત્ર અધ્યયન કરે, દર્શનમાં મંદ થવો જોઈએ. ચારિત્રમાં ઘણો મંદ થાય, અત્યંત મંદ થાય, અને જેના ફળમાં એ શુભોપયોગના ફળમાં 9મી ગ્રેવ ઉપજે, અને આ જીવ અનંત વાર ઉપજ્યો છે, એ રીતે અનંત વાર 9મી ગ્રેવ ઉપજ્યો છે. અને એને જે કરવું જોઈએ એ નથી કર્યું, એટલે શું કરવું જરૂરી છે એ અહીંયા મુદ્દો છે. એ જ્યાં સુધી સમજીને એ દિશામાં આગળ ન વધાય ત્યાં સુધી ધર્મને નામે આત્મહિત થવાનું નથી. જેમ રણમાં પોક મૂકે તો પાણી ન મળે, પાણી તરફ લાગ્યું હોય ને મૂંગો હોય તો કોઈ પાણી ન પાય, પણ પોક મૂકીને રડે પણ પાણી હોય તો મળે ને, એવી સ્થિતિ છે. હા, દર્શન મોહ તીવ્ર હોય એટલે એને એની ઊંધી શ્રદ્ધા તીવ્ર છે, એટલે એને ખરેખર સ્વરૂપનો બોધ, વિતરાગી ધર્મનો બોધ એ ઉપદેશ એને લાગતો નથી. આ પરિસ્થિતિ થાય છે. તીવ્ર દર્શન હોવાને તો આ વિષય રૂચતો નથી, એને અરુચિ થઈ આવે છે. જેને રૂચે છે એને દર્શન હોવો મંદ થાય છે, એ દર્શન હોવો અત્યંત 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 મંદ થઈ જવો જોઈએ, અને એના જુદા જુદા તબક્કા છે. સામાન્ય રીતે બીજા બધા શુભ યોગના કાર્યો કરતા, જેમાં આત્માના અસ્તિત્વ આદિનું તત્વજ્ઞાન છે, સ્વરૂપ અસ્તિત્વનું જેમાં તત્વજ્ઞાન છે, એવા શાસ્ત્રોનું અધ્યયન કરવું, એવા શાસ્ત્રો સંબંધિત સત્સમાગમ કરવો, એ વિષય સંબંધિત સત્સમાગમ કરવો, એ દર્શન મોહ મંદ થવાનું કારણ છે. એથી વધારે દર્શન મોહ મંદ થવાનું મુખ્ય કારણ છે જે કાલે આપણે વાંચ્યું કે કોઈ વિદ્યમાન સત્પુરુષ મળે, એની રુચિ, એની પ્રીતિ, એની ભક્તિ, એની ઓળખાણ, એ વિશેષ દર્શન મોહ મંદ થવાનું કારણ છે. એથી દર્શન મોહ મંદ થવામાં એથી પણ આગળ જવું હોય તો પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય. ત્યાં પેલું સંકેત આ કીધું, બીજું સંકેત આ કીધું, સંકેત નથી, સંકેતનું કારણ છે, એ પોતે ચોખ્ખું કહ્યું છે. એ વિશેષ દર્શન, એ ત્યાં તો સમ્યક સન્મુખ થાય છે એટલે અત્યંત દર્શન મોહ ત્યાં મંદ થઈ જાય છે અને અભાવ થઈને નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય ત્યારે દર્શન મોહ એને ઉદયમાં રહેતો નથી. મિથ્યાત્મોહની પ્રકૃતિ ઉદયમાં ન રહે, સમ્યક મોહની પ્રકૃતિ છે એ શ્રદ્ધાને ઘાત કરતી નથી. એ ચર્ચા થોડી કરી છે, નિર્ધાન દર્શન દર્શન મોહની મંદતાનો વિષય થોડો ચર્ચો છે, સંક્ષેપમાં ચર્ચા છે પણ ચર્ચા છે. તે તો અચેત જીવો તીવ્ર કષાયમાં, રૌદ્ર ધ્યાનમાં અથવા ઉપદેશ ન લાગે એવા દર્શન મહાવેશમાં પણ, તે તો અચેત જીવો અતિ પ્રમાદી બની પાપમાં જ મસ્ત રહે છે. જેમ રૌદ્ર ધ્યાનમાં અશુભની તીવ્રતા થાય છે, એમ દર્શન મોહની મંદતાના કારણો છે, એની વિરુદ્ધ ભાવો છે એ દર્શન મોહની તીવ્રતાના કારણો છે. જેમ કે તત્વજ્ઞાનનો આત્માના તત્વનો વિષય ન રૂચવો એ તીવ્ર દર્શન મોહ આવેશનું કારણ છે. સત્પુરુષની ભક્તિ થવાને બદલે એના પ્રત્યે વિરુદ્ધ ભાવ થવા એ તીવ્ર દર્શન મોહ આવેશના કારણો છે. એ પાછો સામે સામે એન્ટ્રી છે, એક જમે છે ને એક ઉધાર છે, એ સીધો ઉધાર ખાતામાં જઈ શકે છે. એવી રીતે સામે સામે વિચારી લેવું, એ દર્શન મોહની તીવ્રતા છે. કોઈ જીવ કષાયમાં મંદ દેખાય પણ એને અણગમો થઈ આવે, સત્પુરુષ પ્રત્યે અણગમો થાય, વિરોધ થાય, વિરુદ્ધ વિકલ્પ ઉઠે, આ આજ્ઞાની અવગણના કરવાનો પ્રકાર બને, એ બધા તીવ્ર દર્શન મોહમાં લઈ જનારા પરિણામ છે. એટલે અહીંયા ધ્યાન ખેંચવા યોગ્ય કોઈ વાત હોય તો એ છે કે પોતાને ક્યાં લાભ છે ને ક્યાં નુકસાન છે એની કેટલી કાળજી છે એના ઉપર આગળ વધવાનો આધાર છે, અથવા કેટલી દરકાર છે એના ઉપર એનો પુરુષાર્થ આધારિત છે. પુરુષાર્થ કરવો છે ને જીવને, એને પ્રયોગ કરવો હોય કે પુરુષાર્થ કરવો હોય, એને કયા પરિણામમાં કેટલું લાભ નુકસાન છે એ વાત એને જો ન સમજાય તો એને ક્યાંથી હટવું ને કઈ બાજુ જવું એ પુરુષાર્થની ગતિ સાચી દિશાને નહીં મળી શકે. એ વિષય મહત્વનો છે. એટલે જ્યાં ઉપદેશ ન લાગે એવી જીવના પરિણામની સ્થિતિ થાય ત્યારે તે જીવને જ્ઞાનીઓ એમ કહે છે કે આ તો બિચારો અચેત જીવો છે. જેમ પથરાને ઉપદેશ આપવો નકામો છે, એમ આ અચેત થઈ ગયેલા જેવા અચેત જેવા જીવને શું ઉપદેશ આપવો, એને કઈ ઉપદેશ લાગવાનો નથી. એટલે તો શ્રીમદજીએ એક વખત એક મુમુક્ષુની પરીક્ષા કરી, નજીકના સગા જેવા હતા અને એમના પ્રત્યે સદભાવ રાખતા હતા, એટલે બીજા એમ કહે ને તમારા તો શું વાંધો છે ભાઈ, તમારા તો સગા છે, તમે તો ગમે ત્યારે જાઓ, તમને તો સમાગમ મળવાનો. એક વખત મુંબઈ ગયા, સામાન્ય રીતે બીજા મુમુક્ષુઓને મુંબઈ આવવા માટે રજા નહોતા આપતા. આ તો સદા હતા, એટલે આવવામાં કાંઈ એને પ્રશ્ન હોય નહીં. વ્યવહારિક એટલો યોગ હતો, પુણ્ય યોગ હતો, એટલે આવ્યા. ધીમા સાંજે રાત પડી, કાંઈ બોલે નહીં, કાંઈ ચર્ચા થાય નહીં. એમને એમ કે ભલે સગા છે પણ આવે છે તો કાંઈક સદભાવ છે એટલે અહીંયા આવ્યા છે. બિચારા કાંઈ પૂછતા નથી, એમ કે હું કાંઈક પોતાને કહેવાનો વિચાર પણ આવ્યો, વિકલ્પ પણ હતો અંદર, કે આવ્યા છે તો ભલે થોડી ચર્ચા થાય. કાંઈ ભૂલ્યા નહીં, સુવાનો ટાઈમ છે, રાત્રે 9-10 વાગ્યા. એટલું કહું છું ભાઈ તરસ લાગી છે. એને એમ થયું કે આપણે 24 તો વાળ્યો છે, પાણીનું કેમ પૂછે છે? એ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે કે 24 કરતા હશે. નહીંતર તો બીજા વ્યવહારિક પ્રસંગોની ચર્ચા નથી, પણ આ એક પ્રસંગમાં વ્યવહારિક પ્રસંગ છે. એણે તરત કહ્યું કે આપણે કેમ એવું પૂછો, આપણે તો 24-6 વાગે વાળી લીધો છે, પાણીનું કેમ પૂછો? તો કે કાંઈ નહીં, કાંઈ નહીં, સુઈ જાવ, સુઈ જાવ. એમનો જે સંકેત હતો એની અંદર ગર્ભિત રીતે બીજો હતો કે ભાઈ જિજ્ઞાસા છે તો ચાલો વાતચીત કરીએ. જિજ્ઞાસા ન હોય, એ જિજ્ઞાસા એ દર્શન મોહની મંદતાના પરિણામમાં ઉપજતી એક સ્થિતિ છે, ઉત્પન્ન થતી સ્થિતિ છે. અને તીવ્ર જિજ્ઞાસા, અપૂર્વ જિજ્ઞાસા એ એકદમ દર્શન મોહને મંદ કરે છે, જે સ્વરૂપ નિશ્ચય પહેલા હોય છે. પહેલો તબક્કો આનો આ છે. આત્માર્થીની ભૂમિકાનો સર્વથી પહેલો તબક્કો અને જોરદાર દર્શન મોહને મંદ કરનારો જે કોઈ સ્ટેજ છે એ અપૂર્વ જિજ્ઞાસાની છે. જો એ કાળમાં જીવ સમજવા તત્પર થાય તો એને ઉપદેશ અને બોધની તરત અસર થાય છે. એટલે એમણે માફ કાઢ્યો કે કાંઈ આને જિજ્ઞાસા છે તો વાત કરીએ. જિજ્ઞાસા વગર વાત કરે તો ઉપરથી ચાલી જાય, એ તો અનંતવાર સાંભળ્યું છે, એ તો ઉપરથી તો ચાલ્યો જ ગયો છે. એટલે એમને સંકેતથી પૂછ્યો, કાંઈ તરસ લાગી છે? તો કે ના ના, આપણે તો 24 વાગ્યો છે. તો કે કાંઈ નહીં, સુઈ જઈએ. ભાવિ પ્રબળ, હા એવો એવો શબ્દ કહેવાય, ભાવિ પ્રબળ. મહાપુરુષના સમાગમમાં જાઓ તો પણ અમુક યોગ્યતા, અમુક વિચક્ષણતા, અમુક જિજ્ઞાસા, અમુક પ્રકાર હોય તો લાભ થાય, નહીંતર યોગ અયોગ થઈ જાય છે. યોગ તો પૂર્વકર્મના પુણ્યને લઈને મળે છે, પણ એનો જો વાસ્તવિક આત્માને હિત થાય એવો લાભ ન ઉઠાવી શકે તો યોગ અયોગ થઈ જાય છે, એ પુણ્ય નોટ વપરાઈ જાય છે. મણીલાલ રાયચંદ ગાંધી બોટાદ દીક્ષા લેવાના હતા સ્થાનક પાસે. તમે ગાંધી કુટુંબ માં છો ને, તમારા કુટુંબ ના હતા? કાકા દાદા કઈ દાદા હતા? હસમુખભાઈ ના દાદા હતા, તમારા મામા હતા. એ કાળની પાત્રતા જોઈએ, દીક્ષા લેવાના ભાવ હતા, એમાંથી શ્રીમદજીના સંપર્કમાં આવ્યા. ત્યાંથી તો અટક્યા, તીવ્ર દર્શન મોહમાં જતા તો અટક્યા. નહીં તમે દીક્ષા લે તારો તો બીજા બીજા આચરણ પાળે, શુભાચરણ વધે. પણ શુભ આચરણ વધે ને આ બાજુ દર્શન મોહ વધે તો પરિસ્થિતિ વધારે ખરાબ થાય. એમ કે બહુ ઝીણવટથી સંભાળીને ચાલવાનો માર્ગ છે. ધાર તરવારની સોહલી દોહલી 14માં જીનતણી ચરણ સેવા, આનંદજી એમ ગાયું છે. એમને બફમમાં ચાલવાથી કોઈ ધર્મ થતો નથી. વિતરાગનો ધર્મ છે, એ કોઈ જુદી જાત છે, જુદો પ્રકાર છે, લોકોત્તર વિષય છે. કહે છે કે એ તો એવી સ્થિતિમાં અચેત જેવો, અચેતન થઈ ગયો હોય એવો પ્રમાદી, અતિ પ્રમાદી બની. પ્રમાદ શું? ઉદ્યમ તો ધમાધમ કરતો હોય તો એને આત્માના હિતમાં પ્રમાદી થયો. પ્રમાદના વિષયમાં દીપચંદજી અનુભવ પ્રકાશમાં એમ લખે છે. દીપચંદજી આ તો સમયસારનો એક કળશ છે પ્રમાદના વિષયમાં, તો કે કષાયનો ભાર વધતા જીવ પ્રમાદમાં રહે છે. આત્મહિતમાં ઉદ્યમ કરવાનો પ્રમાદી થાય છે એટલે આત્મહિતના ઉદ્યમમાં સાવધાન થઈને પ્રવેશ કરતો નથી, લાગતો નથી, ચાલુ કરતો નથી. એ જીવની પરિસ્થિતિ એમ સૂચવે છે કે કષાયનો ભાર પરિણામમાં ઘણો છે. પણ કષાય તો મંદ છે ને કે છે, પણ તો કષાયનો ભાર વધ્યો છે. શું છે, ઉપયોગમાં કષાય તીવ્ર થાય ત્યારે બુદ્ધિ ગોચર થાય છે, પણ પરિણતિમાં રસ કેટલો છે કષાયનો એ જોવાની શક્તિ જીવને પ્રાય નથી. દરેકને પરિણતિ તો છે કે નહીં, ઠીક આ પરિણતિનો વિષય છે. તો એમાં કષાય રસ તીવ્ર હોય છે એનો કષાયનો ભાર પરિણામમાં ઘણો હોય છે. નહીં તો કોઈ એમ કે અરે અમે તો આટલી કષાયના મંદતામાં તો રહીએ છીએ, નથી દુકાને જતા, નથી ધંધો ધાપો કરતા, નથી અમે બીજા કોઈ પ્રપંચમાં પીડ્યા કે અમે કાંઈ કુટુંબ પરિવાર વધારવાનું કોઈ એમ કે લગ્ન કર્યું નથી, બ્રહ્મચર્ય પાળીએ છીએ, ફલાણું છે ફલાણું છે, નિવૃત્તિ ક્ષેત્રમાં સોનગઢ જઈને રહીએ છીએ, શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, પણ સ્વરૂપના ઉદ્યમમાં તો લાગતો નથી, અંતર પુરુષાર્થમાં જોડાતો નથી, કષાયનો ભાગ છે પરિણામ. સ્વરૂપ નિશ્ચય થયો હોય ને સમ્યક્ત્વ સન્મુખ થયો હોય ને શુદ્ધાત્માનું ગોલન ચાલતું હોય અને ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલતો હોય પણ નિર્વિકલ્પ દશા નથી, એનો આગલો સમય અનંતાનો બંદીનો છે અને મિથ્યાત્નો છે. આગળનો સમય છેલ્લો સમય પણ એ જ છે. એટલે આખી જાત બદલવી પડે છે. આખી જાત ન બદલાય ત્યાં સુધી પરિણામનો ભરોસો રાખવો જોઈએ. સીધી વાત, એ પરિણામ બદલીને ક્યાં પાછા જાય એનું કહેવું મુશ્કેલ છે. ફેર નિગોદ સુધી જાય, ક્યાં જાય છે એનું કોઈ ઠેકાણું નથી. એવું છે, એટલે પ્રમાદી બનીને આ પ્રમાદી ઉપર એ વિચાર છે. પાપમાં જ મસ્ત રહે છે અથવા ઉપદેશ ન લાગે એવા દર્શન મોહાવેશમાં જ વર્તે. જેમ વેપાર કરે, વખત જાય અને ખર્ચ ચડતો હોય ને કમાણી ન થાય તો દશા શું થાય? પ્રયોજન માણસને, આર્થિક પ્રયોજન તો છે દરેક જીવને, આજીવિકાનો પ્રશ્ન છે કે નહીં. એક બાજુ ઘરનો ખર્ચ રોજ ચડે, બીજી બાજુ દુકાનમાં નોકર ચાકર ભાડા ટેલિફોન વ્યાજ ઢીંકણું નોકરું બધા હતર જાતના ખર્ચ ચડતા હોય. સરવૈયામાં ખાતા આવે છે કે નહીં? ખર્ચ ખાતા હતર જાતના એ હાંક પડે ને રોજ મીટર ચડતા હોય ને આ બાજુ કમાણી ન થતી હોય તો એને કેવી ચટપટી હાલે? કાંઈ થતું નથી, કાંઈ મળતું નથી, કાંઈ થતું નથી, મહેનત કરે છે ને કાંઈ મળતું નથી ને આ બધા ખર્ચા ચડતા જાય છે. દિવાળું કાઢવાનો વારો આવશે એમ એની કાયદો ન હોય પણ એને સીધું દેખાય. હે, વિચાર ત્યાં સુધી પણ દુકાન બંધ થઈ જશે, કમાણી બંધ થઈ જશે, શું કરશું, કુટુંબ માળવું મોટું પડ્યું છે. પણ અહીંયા આત્મા આયુષ પૂરું થઈ જશે ને આત્માનું કાર્ય નથી થતું, એની ચટપટી કેટલી ચાલી, એની દરકાર કેટલી થઈ? પુરુષાર્થ પડતો નથી, પુરુષાર્થ કરતો નથી, પુરુષાર્થ થતો નથી. અને આયુષ પાણીના રીલાની પૂરની જેમ હાલ્યું જાય છે, ઘડીકમાં આંખ ગમે ત્યારે ઊંચાઈ જશે. કોઈ ભરોસો નથી કે આટલી ઉંમર તો આ થાય જ એનો, એ પછી જ વારો આવે એવો તો કોઈ ગેરંટી અહીંયા મળતી નથી. એની ચટપટી કેટલી ચાલે છે. પહેલો હવારમાં ઉઠીને આ વિચાર આવો જોઈએ, ઉઠતા વેત, જેમ ઉઠતા વેત નમો યંતાણનો જાપ આવવો જોઈએ, તો સીધો પહેલો આ વિચાર આવવો જોઈએ. પુરુષાર્થનો શું તો કાંઈક એને દરકારથી કામ ચાલે, આથી દરકાર વગર તો ગમે એટલી ક્રિયા થઈ જાય ને ગમે એટલા સ્વાધ્યાય થઈ જાય, એમ ને એમ બધું અનંતવાર થઈ ગયું. ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રીમદજી એ 15મા વર્ષે આ વાત લખી છે. રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે તારો અંધકાર ગયો, જાગ્યો તું, હવે કઈક તારી હિત કરવા માટેનો તને વિચાર જો આવ્યો છે કે મારે મારું કલ્યાણ કરવું જોઈએ, કરી લેવું જોઈએ, તો રાત્રિ ગઈ તારી. પ્રભાત થયું, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. પહેલું વચન આ લખ્યું છે એમના પુસ્તકમાં. કહેવામાં તો સત્પુરુષો એ બાકી રાખી નથી, અને એ જે કહ્યું છે એ જીવને જાગ્રત થવા અર્થે કહ્યું છે, એ ઉપકારનું કોઈ માપ હોય નહીં ને એનો કોઈ હિસાબ કિતાબ લાગે નહીં, એ હિસાબ કિતાબ કરવાનો વિષય નથી. મારા આગ્રામાં એક પ્રશ્ન નીકળ્યો હતો કે ભાઈ ભગવાનની ભક્તિ આટલી હદે કરાય, ગુરુની આટલી હદે કરાય, કેમ કે નીચી પારીએ પારીએ છે ને, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની હોય તો એની પછી ઓછી થવી જોઈએ, એમ તમે વિવેક કરીને બધાની ભક્તિમાં વિવેક રાખો તો સારો પૈસા. આવો એક પ્રશ્ન આવ્યો હતો, આ જરા અતિશયોક્તિ થાય ને વધારે ભક્તિ થાય છે એમાં વિવેક નથી રાખતો એવું અમને લાગે છે. પ્રશ્ન તો આવે રોજ, એક કલાક પ્રશ્નોત્તરી નો હતો એટલે પ્રશ્ન તો ગમે તે આવે. કીધું ભાઈ જ્યાં સુધી ભક્તિને લાગે વળગે છે ત્યાં સુધી એ હિસાબ કિતાબનો વિષય નથી. હિંમતજીએ એમ કહ્યું કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થયા વિના તને તારી યોગ્યતામાં કાંઈ ફેર નહીં પડે, યોગ્યતામાં વિકાસ નહીં થાય, મુમુક્ષુની યોગ્યતામાં તારી યોગ્યતા રોકાઈ જશે, જો એમ નહીં થાય તો તારી યોગ્યતા રોકાઈ જશે. આ 254 નંબરનો પત્ર છે. પછી એક દ્રષ્ટાંત આપ્યો કે પ્રવચન સારમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય એમ કહ્યું કે ભાવલિંગી મુનિ છે એ મોક્ષ તત્વ છે. કરણાનુયોગથી તો વિદ્વાન ભૂલ કાઢે આચાર્યજીની, સાહેબ મોક્ષ તત્વ ન કહેવાય, આ તો સમર નિજરા તત્વ કહેવાય. અરિહંત ભગવાનને મોક્ષ તત્વ કહેવાય અને મુનિરાજને સમર નિજરા તત્વ કહો. આપ મોક્ષ તત્વ નવ તત્વમાં કહેવા આવે તો આમ કહેવા જોઈએ, સ્થાન અનુસાર બરાબર માપગાન જ્ઞાનમાં રહેવું જોઈએ. આ તો માપ ફરી ગયું આપનું. એ રીતે તારું માપ ને તારું શાસ્ત્ર ભણતર કામમાં નહીં આવે. કોરા જ્ઞાનથી કોઈ કામ થતું નથી, ભાવના સંયુક્ત જ્ઞાનથી કામ થાય છે. કેમ કે જ્ઞાનમાં જ્ઞાન કરવાના ટાણે, જ્ઞાન કરવાના કાળે વિરુદ્ધ રસ તોડવો છે ને આત્મરસ ઉપજાવવો છે, એવું એક રસ સંબંધિત કાર્ય કરવાનો જ્ઞાન કારણ થવું જોઈએ, જ્ઞાન નિમિત્ત થવું જોઈએ. કેમ કે સ્વાનુભવ છે એ સ્વરસનો આસ્વાદ છે, નિજરસના આસ્વાદને સ્વાનુભવ કયો છે, એટલે સ્વાનુભવને રસ સાથે સીધો સંબંધ છે. જો એ અકષાય રસને સ્વાનુભવમાં ન વેદવામાં આવે તો કષાયના રસને આ જીવે આ જીવ વેદી જ રહ્યો છે, એ સ્થિતિનું શું. એ સ્થિતિ એને પલટાવવી હોય ને એ સ્થિતિ એને તોડવી હોય અને આત્માનું હિત કરવું હોય તો જ્ઞાન અને રસને જુદા નહીં પાડી શકાય. તારો રસ ક્યાં છે પહેલા વાત કર, તારી ભાવના ક્યાં છે પહેલા વાત કર, પછી જ્ઞાનની વાત કરજે. નહીતર તારું જ્ઞાન સૌનું ચાલવાને બદલે શાસ્ત્ર વાંચીને પણ અવળું ચાલે છે, આ થશે એ શાસ્ત્ર શસ્ત્ર થઈ જશે. જેમ પોતાની તરવારથી કોઈ પોતાનું દુઃખનું કાપીને મરણ કરે એમ શાસ્ત્રથી પણ મરણ થાય છે. કહે છે કે પ્રમાદી છે, એ પ્રમાદમાં મસ્ત રહે છે એમ કહો, પાપમાં મસ્ત રહે છે એમ કહો. 8 સોમવાર થી ધર્મની રક્ષા, ધર્મની રક્ષા કરવાના પરિણામ એને થયા વિના રહે નહી, એકદમ સ્વાભાવિક છે. જ્યાં સુધી પોતાને પોતાના શરીર ઉપર રાગ છે ત્યાં સુધી એને બીજાના શરીરને ઉપદ્રવ થાય તો દયાના પરિણામ આવ્યા વિના રહે નહીં. આ ન્યાયનો વિષય છે. મુનિ કેમ પાણી આહાર બીજાને નથી આપતા? મુનિ બીજાને પાણી ન પીવડાવે, તરસો હોય તો એ તો ચાલે ત્યારે એક ઇન્દ્રિયની અહિંસા પાડે, બે ઇન્દ્રિયની અહિંસા પાડે, લીલા ઘાસ ઉપર ન ચાલે, એક ઇન્દ્રિયની અહિંસા પાડે, હિંસા ન કરે. જૂનું હોય તો એક બાજુ ચાલે, પાણી ઉપર પગ ન મૂકે. એટલે તો ચોમાસામાં વિહાર નથી. જૈન મુનિઓને ચોમાસામાં વિહાર કેમ નથી? પાણીમાં ચાલવું પડે તો પગે ચાલનાર, તો પગે ન ચાલે ને વાહનમાં વહે તો એથી વધારે હિંસા થાય છે. એ તો વિહાર નથી કરતા. એનું કારણ એ છે કે એકેન્દ્રની પણ હિંસા ન હો તો અહીંયા સંઘની પંચેન્દ્રીને પાણી ન પાય એ કઈ કઈ જાતનો વિષય છે? જરા ગળે ન ઉતરે એવી વાત લાગે. નાનો દોષ બરાબર સાવધાન રહે ને, મોટા દોષમાં બે જતા એમ નથી. પોતાના શરીરનો જ્યાં સુધી જતન છે ત્યાં સુધી બીજાના શરીરના જતનનો ન્યાય છે. એ બાબતમાં કે અહીંયા પણ બીજી વાર પાણી નહીં, વધુમાં વધુ એક વાર. આરંભ સમારંભમાં જાય તો પાછો હિંસાનો પ્રસંગ વધી જાય. એક જીવની દયા પાળવામાં જો આરંભ સમારંભનો પ્રકાર ઉભો થતો હોય તો મુનિને એ દયા ન હોય, એ પ્રકારની દયાનો પ્રકાર નથી કે જેથી બીજા જીવોની પણ હિંસા થાય. એક જીવની અનુકૂળતા કરવા જતા બીજા જીવોની હિંસા થાય એ પ્રકારની દયા મુનિને હોતી નથી, એવું વિવેક છે. નહીં ઉપલબ્ધ દ્રષ્ટિએ ઠીક ન લાગે પણ એની અંદર બહુ વિવેક છે, ઝીણામાં ઝીણો વિવેક છે. એ પોતે રાગમાં છે, ધર્મનો અનુરાગ છે. તો ધર્મને ધર્મી પ્રત્યેના અનુરાગમાં તો જે પરિસ્થિતિ કુદરતી થાય છે, કૃત્રિમતાથી કરવા યોગ્ય છે એ પણ પ્રશ્ન નથી. ત્યાં સહજ થાય છે એ પ્રકારનું છે. પણ એ પોતે વિતરાગ કરનાર છે, એને ખ્યાલ આવે પરિણામ એકદમ વૈરાગમાં આવે છે. એક વૈરાગ વધે છે, વૈરાગ વધે છે અને વિતરાગતામાં એ વૈરાગ પરણવી જાય છે એમ છે. ઝીણવટથી સૂક્ષ્મતાથી સમજવા જેવો વિષય છે. નહીતર એક ને બે ને પાંચ ને પચીસ ને કેટલા એવા જોશે? તમે તો એકનો દાખલો આપ્યો પણ સામે 25 છે. પછી આરંભ સમારંભનો વિકલ્પ થયા વિના એ મુનિ દશાની વિતરાગતામાં એ વિકલ્પ જ નથી. વિકલ્પ આવે છે ને ફરી જાય છે એમ નથી, દબાવી દે છે એમ નથી, વિકલ્પ નથી એમ છે. આપણે આપણી સમજણ શું છે કે આપણા પરિણમન અનુસાર છે કે વિકલ્પ આવ્યો કે નહીં આ કરવા જેવું નથી તો આપણે વિકલ્પ છોડી ગયો એમ. ત્યાં દશા નથી, આપણા માપે માપી એવી દશા નથી, ત્યાં વિકલ્પ નથી. એટલી વિતરાગતા વધેલી છે, સ્વવિકલ્પ દશામાં એટલી વિતરાગતા છે કે મુનિને અનુચિત એવો વિકલ્પ મુનિને થતો નથી. કદાચ સૂક્ષ્મપણે થઈ જાય તો એ પ્રાયશ્ચિત લે અતિચાર ગણીને એમ છે.
હે
પણ અજ્ઞાન દશામાં ઝેર ખાય તો મરે કે નહીં? મને ક્યાં ખબર હતી આ ઝેર છે? માણસ મરી જાય કે ના મરી જાય? ટીકડી બીજી દવાની હોય ને બદલાય, એના બદલે બીજી દવાની ખવાઈ જાય, પોઈઝનસ આવે છે કે નહીં? પોઈઝનસ દવાઓ શું થાય? અજ્ઞાન પહેલો દોષ છે, લૌકિકમાં એમ છે. ગુજરાતમાં દારૂ બંધી છે ને, તમે કોઈ કોઈ પણ માણસ બજારમાં બાટલી લઈને જતો હોય ખુલ્લી, પોલીસ પકડે, શું દારૂ બંધી છે, ક્યાં છે તમારી પાસે? ત્યાં લાયસન્સ નથી, આ તમે દારૂ પીવા માટે લઈ જાઓ છો. મને ક્યાં ખબર છે દારૂ બંધી છે? તો કે ખબર નથી. પહેલો દોષ ઇગ્નોરન્સ ઇઝ ફોલ્ટ, પહેલો દોષ તો અજ્ઞાનપણાનો છે, ને બીજો પછી જે ગુનો કર્યો એ દોષ છે. એમ એને પોતે દરકાર કરીને આ જ્ઞાન લેવું જોઈએ, આ જ્ઞાન મેળવવું જોઈએ, જ્ઞાન પ્રાપ્તિની દરકાર હોવી જોઈએ. ક્યાં ક્યાં જીવો છે, ક્યાં ક્યાં જીવોની ઉત્પત્તિ છે, કેવા કેવા જીવોની ઉત્પત્તિ છે, કેવા હિંસાના કાર્યો છે, કેવા અહિંસાના કાર્યો છે, એ પણ એને સમજવું જોઈએ. અને એ વિતરાગો જે કહી ગયા દિવ્ય ધ્વનિમાં, એ બધો વિષય આવ્યો જે નરી આંખે કેટલોક દેખાતો નથી. લોકો દલીલ કરે છે કે બધી વનસ્પતિમાં જીવ છે, એ તો આજના વિજ્ઞાને પ્રૂવ કર્યું, સાબિત કર્યું છે કે વનસ્પતિમાં જીવ છે. હવે બટેટા ન ખાવાને દૂધી ન ખાવી એમાં ફેર શું છે? દૂધીમાં જીવ છે અને બટેટામાં જીવ છે, મૂળીમાં જીવ છે અને બીજામાં જીવ છે, ભાજીમાં જીવ છે. તમે તાંજળિયાની ભાજી ખાવ છો તો લીલોતરી છે, તમે બટેટાની ડુંગળીને ના પાડો છો. ભાઈ વિતરાગોએ એમ કહ્યું કે કંદમૂળમાં એટલા પ્રમાણમાં જીવ છે કે જેટલા પ્રમાણમાં માંસમાં જીવ છે. માંસમાં તો શું છે કે બે ઇન્દ્રિયો થઈ જાય છે, ત્યાં ત્રસ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, પણ અહીંયા પ્રમાણ એટલું બધું મોટું છે કે એની હિંસા થાય છે. એટલા બધા જીવોની બહુ મોટા પ્રમાણમાં હિંસા થાય છે. આ તો એવો અન્યાય વાળો પ્રશ્ન છે. તમે એક માણસનું ખૂન કર્યું તો હું, ને દસનું ખૂન કર્યું તો હું, ને હજારને મારે નાખ્યા તો હું થઈ ગયું, એના જેવી વાત છે. એમ હોય શકે પરિણામ એટલા કઠોર થયા વિના એ પ્રકારના કાર્યો થતા નથી, અથવા બીજાને એટલી બેદરકારી સેવા વિના એ પ્રકારના કાર્યો થતા નથી. એમ છે. એટલે જાણવું એ પણ જવાબદારી સમજીને જાણવું જોઈએ કે આ જવાબદારીવાળું કામ છે, અને એ જવાબદારીમાં મારા હિત અહિતનો સવાલ છે. અજાણપણે પણ દોષ થશે તો દોષ જ રહેશે અને એનું ફળ આવ્યા વિના રહેશે નહીં, એ વાત સ્પષ્ટ છે. કુદરતના ઘરનો આ નિયમ છે. શ્રેણી મહારાજા આવતી ચોવીસીના મહાપદ્મ નામના પ્રથમ તીર્થંકર થશે. ત્રણ લોકના તારણહાર કહેવાયા કહેવાશે. તીર્થંકર તો જગદગુરુ છે કે નહીં? હવે એમણે અપરાધ કર્યો એ શ્રેણી રાજાના ભાવમાં, એ ભાવ ઇંગી મુનિને ઉપસર્ગ આપવાના પરિણામ કર્યા. કેટલા? એ તો થોડા મિનિટોના પરિણામ છે, પણ કેટલા હજારો વર્ષ સુધી નારકીમાં એના ફળમાં રહેશે, છૂટી નહીં શકે. ત્યાં તીર્થંકર ગોત્ર બાંધે. અહીંયા તો ભગવાન મહાવીરના સમોસરણમાં ક્ષાયિક સંકેત લીધું. ત્યારથી વિતરાગ દેવનો પ્રત્યક્ષ સંયોગ થતા તીર્થંકર ગોત્ર બાંધવું શરૂ કરી દીધું. ક્યાં હોય છે કે જ્યાં સુધી ઉડે નહીં આવે ત્યાંથી એ પ્રકૃતિનો. પણ એ તીર્થંકર દ્રવ્ય માટે કુદરત એને છોડી દે એ વાત નથી. અપરાધ કર્યો એ અપરાધ તો ભોગવવો જ રહ્યો. તીર્થંકરનું છે માટે એને કોઈ છોડી દે અપરાધ માટે, એમને જવા દો ભાઈ, એ તો મોટા પુરુષ છે, 63 સલાખા પુરુષ છે, જગદગુરુ થવાના નહીં. કુદરત કોઈને છોડતી નથી. આ તો વસ્તુ વ્યવસ્થા છે. જૈન દર્શન છે એ વસ્તુ દર્શન છે, એમાં કોઈના માટે ઓછું અદભુત તોડવાનો પ્રશ્ન નથી. એ તો વસ્તુનો જે સ્વભાવ છે અનુસાર એના દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં આવાગમનને ઉપસ્થિતિ થયા વિના રહે નહીં. તે દ્રવ્ય સ્વભાવ તે સ્થાનક છે, દ્રવ્ય સ્વભાવ એવા કે જેમાં ભોગ્ય સ્થાનો છે. શ્રીમદજીની કડી છે, તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ભોગવવા યોગ્ય એવા વિષયના તે સ્થાનો છે, દ્રવ્યનો સ્વભાવ છે, એમાં કોઈનું કઈ આગું પાછું ચાલે નહીં. મહાવીર ભગવાન તો કેટલી વાર નરકમાં જઈ આવ્યા છે. મરીચીના ભાવ પછીનો ઇતિહાસ મહાપુરાણમાં છે. મરીચીના ભાવ પછી મહાવીર ભગવાન થયા પેલા તો કેટલી વાર ગયા છે, એક બે વાર નથી ગયા, એટલી વાર ગયા છે, ચારો વાર ગયા છે. પરિણામ કરે એ પ્રમાણે બીજો ઉપાય, એનો કોઈ ઉપાય નથી. કુદરતના કર્મનો જાણે કરે કે અજાણે કરે, જાણીને કરે ત્યારે એનો રસ તીવ્ર હોય છે એટલે એનો ઉદય પણ તીવ્ર આવે છે. અજાણે કરે ત્યારે એનો રસ એટલો તીવ્ર નથી હોતો, પણ એનું ફળ થયા વિના રહે નહીં એમ છે. ધર્મની વ્યાખ્યા આ 73માં ધર્મની વ્યાખ્યા લીધી છે કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આટલો ટુકડો છે મૂળ માગધીમાં, એ ટુકડો છે વસ્તુ સ્વભાવ ધર્મ. વસ્તુની અંદર એનો જે સ્વભાવ છે તે ધર્મ છે. વસ્તુનો ધર્મ કહો, ગુણ કહો, શક્તિ કહો. અને જેવો વસ્તુનો સ્વભાવ છે તેવો સ્વભાવ અવસ્થામાં ધારણ કરવો તે ધારેલો ધર્મ છે, ધારણ કરેલો ધર્મ છે. ધારયતી ઇતિ ધર્મ, એની બીજી પરિભાષા, એનું બીજું પરિભાષા છે કે જેને ધારણ કરવામાં આવે તે ધર્મ છે. એ ધારણાથી એનું ધર્મ નામ છે. અહીંયા સ્વભાવથી ધર્મનું નામ છે, ધર્મ એવા શબ્દનું નામ છે. ત્યાં ધારણા કરવાથી ધર્મ છે. તો જે વસ્તુમાં ત્રિકાળી સ્વભાવ છે તે વસ્તુનો ધર્મ છે, અને તે વસ્તુના ધર્મને પર્યાયમાં ધારણ કરવો તે આત્માનો ધર્મ છે. જેવો આત્મ વસ્તુમાં સ્વભાવ ધર્મ છે એવો જ પર્યાયમાં ધારણ કરવો તે વસ્તુનો ધર્મ છે, તે ધર્મ છે. ધારણ કરવો તે ધર્મ છે. એટલે તો વિભાવને ધર્મ કહ્યો છે. આ સ્વભાવ ધર્મ અને આ વિભાવ ધર્મ એમ કેમ કહ્યું કે એ પણ ધારણ કરે છે જીવ અવસ્થામાં, માટે એને વિભાવ ધર્મ કહ્યો, ધારણ કરે છે માટે ધર્મ કહ્યો એમ. ભગવાનને માથે લેવાય છે, લુટીના એક હોય છે એને આમ કાંખમાં છોકરું તોડી તેડે એમ ન લેવાય, માથે લેવામાં આવે છે. માથે લેવાનો અર્થ શું છે કે શ્રદ્ધા જ્ઞાનમાં ધારણ કરવા છે. શ્રદ્ધા જ્ઞાન રૂપ મસ્તક છે, પદાંગમાં મસ્તક, મસ્તક છે એ શ્રેષ્ઠ અવયવ છે, પગ છે એ કનિષ્ઠ અવયવ છે. તો શ્રેષ્ઠ અવયવ ઉપર એટલે શ્રેષ્ઠ શ્રદ્ધા જ્ઞાનમાં, નિર્મળ શ્રદ્ધા જ્ઞાનમાં ભગવાન એટલે સ્વભાવ, ભગવાન સ્વભાવને ધારણ કરવો, આમ છે એની વિધિ અધ્યાત્મની પાછળ. અહીંયા કહે છે કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. અને આવી જે ધર્મની વ્યાખ્યા અથવા પરિભાષા છે એ નિર્વિવાદ ધર્મની પરિભાષા છે. આમાં શું વિવાદ ચાલે એવું છે? નાસ્તિક હોય તો એ વિજ્ઞાની હોય, નાસ્તિક હોય તો એને માનવું પડે એવો આ વિષય છે, સમજવું પડે એવો વિષય છે.